એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે.
આજે આપણે એક એવા નામ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેનું નામ સાંભળતા જ મનમાં એક જ ચિત્ર આવે છે.
વસ્તી વિસ્ફોટ, અછત, દુકાળ.
બરાબર, એક અંધકારમય ભવિષ્ય. હું વાત કરી રહી છું થોમસ રોબર્ટ માલ્થસની. પણ શું આ છબી સાચી છે?
અને આ સવાલ પૂછવો જ જોઈએ, કારણ કે માલ્થસ શબ્દ આજે ખબર છે એક લેબલ બની ગયો છે.
હા, કોઈ પર્યાવરણની ચિંતા કરે એટલે તરત જ કહી દે, અરે આ તો માલ્થસવાદી વિચાર છે.
બિલકુલ, પણ શું માલ્થસ પોતે શું માનતા હતા એ આપણે જાણીએ છીએ? આજે આપણે ડોનાલ્ડ વિન્ચના પુસ્તક માલ્થસની મદદથી એ જ સમજવાના છીએ.
મતલબ કે આજની આપણી ચર્ચા એક પ્રકારની બૌદ્ધિક જાસૂસી જેવી છે. આપણે સદીઓથી ચાલી આવતી ગેરસમજની પરત ઉખાડીશું.
હા, આ કોઈ સામાન્ય જીવનચરિત્ર નથી. વિન્ચે પોતે કહ્યું છે કે આ એક બૌદ્ધિક બચાવ છે. વાહ, તો આ બચાવ અભિયાન શરૂ કરતા પહેલા ચાલો જાણીએ કે આપણા મુખ્ય વકીલ એટલે કે લેખક ડોનાલ્ડ વિન્ચ કોણ છે.
ડોનાલ્ડ વિન્ચ બ્રિટનના એક બહુ જ પ્રતિષ્ઠિત બૌદ્ધિક ઇતિહાસકાર હતા.
ઓકે.
સસેક્સ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ઇતિહાસના પ્રોફેસર હતા. અને એમની ખાસિયત એ હતી કે તેઓ માલ્થસના સમયના એટલે કે 18મી-19મી સદીના બ્રિટનના રાજકીય અર્થતંત્રના ઊંડાણપૂર્વકના જાણકાર હતા.
એટલે કે એ યુગની નસે નસ્તી વાકેફ હતા. પણ શું માત્ર એટલું જ પૂરતું છે?
ના, એમની સૌથી મોટી તાકાત એમની સંશોધન પદ્ધતિ હતી.
કઈ પદ્ધતિ?
એને સંદર્ભવાદી બૌદ્ધિક ઇતિહાસ કહેવાય છે.
એક મિનિટ, આ થોડો ભારે શબ્દ છે, સરળ શબ્દોમાં સમજાવશો?
ચોક્કસ. જુઓ, વિન્ચ માનતા હતા કે કોઈ પણ વિચારને હવામાંથી ટપકેલો ન જોવાય. આપણે એ પૂછવું પડે કે આ વિચારક કોની સાથે વાત કરી રહ્યા હતા,
કોની દલીલોનો જવાબ આપી રહ્યા હતા.
બરાબર, તે સમયની રાજકીય સમસ્યાઓ શું હતી. આ સંદર્ભ વગર આપણે કોઈના પણ વિચારોનું ખોટું અર્થઘટન કરી શકીએ છીએ.
સમજી ગઈ. એટલે કે માત્ર શું કહ્યું એ નહીં, પણ શા માટે, કોને અને કયા સંજોગોમાં કહ્યું એ સમજવું.
બિલકુલ. અને વિન્ચે માત્ર માલ્થસનો પ્રખ્યાત નિબંધ જ નહીં, એમના પત્રો, એમના છપાયા વગરના લેખો, બધું જ ઊંડાણથી તપાસ્યું છે.
તો ચાલો હવે વિન્ચના આ સંદર્ભવાદી ચશ્મા પહેરીને માલ્થસને જોઈએ. આ પુસ્તકનો મુખ્ય તર્ક શું છે?
પુસ્તકનો સૌથી મોટો અને કેન્દ્રીય તર્ક એ છે કે જેને આપણે માલ્થસવાદ કહીએ છીએ,
કે વસ્તી હંમેશા વધશે, ખોરાક ઘટશે અને અંતે વિનાશ થશે.
હા, એ સમજ માલ્થસના વિચારોનું એક ભયંકર રીતે અધૂરું અને વિકૃત ચિત્ર છે. વિન્ચ કહે છે કે માલ્થસ કોઈ વિનાશના ભવિષ્યવેત્તા નહોતા.
તો પછી કોણ હતા?
એક નૈતિક ફિલસૂફ અને વ્યવહારુ અર્થશાસ્ત્રી, જેમનો મુખ્ય હેતુ માનવ સમાજનું ભલું કરવાનો હતો.
શું વાત કરો છો, આ તો આખી વાત જ ઉલટાવી નાખે છે. આપણે જેમને માનવ જાતિના દુશ્મન સમજતા હતા તે માનવ કલ્યાણ વિશે વિચારતા હતા.
હા, અને આ ગેરસમજ કેવી રીતે થઈ એ સમજવા વિન્ચ આપણને સમયમાં પાછા લઈ જાય છે. 18મી સદીના અંતમાં
ફ્રેન્ચ ક્રાંતિનો સમય,
આશાવાદનો માહોલ હતો. વિલિયમ ગોડવિન અને કોન્ડોરસેટ જેવા વિચારકો કહી રહ્યા હતા કે મનુષ્ય તર્કથી એક સંપૂર્ણ સમાજ બનાવી શકે છે, જ્યાં કોઈ ગરીબી નહીં, કોઈ દુઃખ નહીં,
એક યુટોપિયા,
ધરતી પરનું સ્વર્ગ. અને વિન્ચ બતાવે છે કે માલ્થસનો 1798નો પહેલો નિબંધ આ યુટોપિયન સ્વપ્ન પર એક ઠંડા પાણીના છંટકાવ જેવો હતો,
એક રિયાલિટી ચેક.
હા, એમણે કહ્યું, એક મિનિટ થોભો, તમે એક મૂળભૂત કુદરતી અવરોધને ભૂલી રહ્યા છો. પણ મોટાભાગના લોકો અહીં જટકી જાય છે. વિન્ચ બતાવે છે કે આ તો વાર્તાની શરૂઆત હતી.
આ ખૂબ જ રોમાંચક લાગે છે. તો ચાલો એ વિકાસની સફરને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ એમના પહેલા અને કુખ્યાત 1798ના નિબંધથી.
રસપ્રદ વાત એ છે કે એની શરૂઆત એમના પોતાના ઘરમાંથી થઈ હતી, એમના પિતા ડેનિયલ માલ્થસ સાથેની દલીલોમાંથી.
એમના પિતા પણ વિચારક હતા?
હા, અને તેઓ એ જ યુટોપિયન વિચારોના મોટા પ્રશંસક હતા. પિતા પુત્ર વચ્ચે આ મુદ્દે ખૂબ ચર્ચાઓ થતી, એમાંથી જ આ નિબંધનો જન્મ થયો.
અને એમનો તર્ક શું હતો? એ જે 2 ગુણોત્તરની વાત છે એ જ ને?
તર્ક ગાણિતિક રીતે સરળ પણ ખૂબ શક્તિશાળી હતો. વસ્તી ભૌમિતિક શ્રેણીમાં વધે છે, એટલે કે 1, 2, 4, 8, 16
ડબલ થતી જાય છે.
અને ખોરાકનું ઉત્પાદન સારામાં સારા સંજોગોમાં પણ અંકગણિતીય શ્રેણીમાં વધે છે, 1, 2, 3, 4, 5.
આ ગણિત તો સ્પષ્ટ બતાવે છે કે એક દિવસ મોટો ગેપ પડશે. તો પ્રકૃતિ આ સમસ્યાને કેવી રીતે હલ કરે છે?
અને અહીં જ માલ્થસની વાત કઠોર બની જાય છે. એમના પહેલા નિબંધ મુજબ પ્રકૃતિ પાસે ફક્ત બે જ ઉપાય છે. એક છે દુઃખ, મિઝરી,
એટલે કે દુષ્કાળ, રોગચાળો, યુદ્ધ.
હા, અને બીજો ઉપાય છે દુર્ગુણ, વાઇસ, જેમાં ગર્ભનિરોધ કે વ્યભિચાર જેવી બાબતો આવે જે એ સમયે નૈતિક રીતે ખોટી ગણાતી.
એટલે કાં તો કુદરતી આફતમાં મરો અથવા નૈતિક રીતે પતન પામો. આ તો કોઈ ઉકેલ નથી, આ તો નિરાશાની ચરમસીમા છે.
બિલકુલ. અને જો માલ્થસ અહીં જ અટકી ગયા હોત તો લોકો તેને નિરાશાવાદી કહે એ બરાબર હતું, પણ તેઓ અટક્યા નહીં.
ઓકે.
અને વિંચના પુસ્તકનો સૌથી મહત્વનો ભાગ અહીંથી શરૂ થાય છે. પોતાના નિબંધની ટીકાઓ પછી તેમણે 5 વર્ષ સુધી યુરોપનો પ્રવાસ કર્યો, આંકડા એકઠા કર્યા અને 1803માં નિબંધની બીજી આવૃત્તિ બહાર પાડી.
અને એમાં શું મોટો ફેરફાર હતો?
એમાં એક ત્રીજો અને સૌથી ક્રાંતિકારી રસ્તો ઉમેરાયો, નૈતિક સંયમ, મોરલ રિસ્ટ્રેન્ટ.
નૈતિક સંયમ.
હા, આ એક જ વિચાર માલ્થસને વિનાશના ભવિષ્યવેત્તામાંથી એક સામાજિક સુધારક બનાવી દે છે.
આનો ચોક્કસ અર્થ શું હતો?
તેનો અર્થ હતો, જ્યાં સુધી કોઈ વ્યક્તિ આર્થિક રીતે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા સક્ષમ ન બને ત્યાં સુધી લગ્ન મુલતવી રાખવા
અને એ સમયગાળામાં બ્રહ્મચાર્યનું પાલન કરવું.
બરાબર.
અરે, આ તો આજે પણ આપણા સમાજમાં વડીલો કહે છે, પહેલા પગ પર ઉભો રહે પછી લગ્નનું વિચાર.
બિલકુલ. અને આ વિચાર ક્રાંતિકારી એટલા માટે હતો કારણ કે એનાથી આખા સમીકરણમાં માનવ ઈચ્છાશક્તિ અને જવાબદારીનો પ્રવેશ થયો.
રાઈટ. હવે દુઃખ અને દુર્ગુણ એ એકમાત્ર વિકલ્પો નહોતા.
ના, હવે એક ત્રીજો સન્માનજનક રસ્તો હતો. મનુષ્ય માત્ર પ્રકૃતિનો ગુલામ નહોતો, તે પોતાની સમજદારીથી, દીર્ઘદ્રષ્ટિથી પોતાનું ભવિષ્ય સુધારી શકતો હતો.
આ સમજ ખરેખર આંખો ખોલી નાખે તેવી છે. પણ માલ્થસ માત્ર વસ્તી વિશે જ નહોતા લખતા, ખરું ને? એમના ગરીબ કાયદાઓ પરના વિચારો પણ બહુ વિવાદાસ્પદ હતા.
હા, ખૂબ જ વિવાદાસ્પદ. તે સમયે ઇંગ્લેન્ડમાં સરકાર ગરીબોને આર્થિક મદદ આપતી હતી,
જે દેખીતી રીતે સારી વાત લાગે.
હા, પણ માલ્થસે દલીલ કરી કે આ કાયદાઓ લાંબા ગાળે ગરીબોને જ નુકસાન પહોંચાડી રહ્યા છે.
પણ એવું કેમ?
કારણ કે આ મદદ લોકોને આત્મનિર્ભર બનવાને બદલે સરકાર પર આધારિત બનાવે છે. તે તેમને બેજવાબદારીપૂર્વક, આર્થિક તૈયારી વગર વહેલા લગ્ન કરવા અને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરે છે.
ઓકે, એટલે પરિણામે ગરીબી ઘટવાને બદલે વધુ વધે છે.
બરાબર. તમે સમસ્યાના લક્ષણોનો ઈલાજ કરી રહ્યા છો, મૂળ કારણનો નહીં.
તો તેમનો ઉકેલ શું હતો? ગરીબોને તેમના હાલ પર છોડી દેવા?
બિલકુલ નહીં. તેમનો ઉકેલ હતો આ કાયદાઓને ધીમે ધીમે દૂર કરવા અને તેની જગ્યાએ એક રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવી.
શિક્ષણ?
હા, જેથી ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ આત્મનિર્ભરતા, દીર્ઘદ્રષ્ટિ અને નૈતિક સંયમનું મહત્વ શીખવી શકાય. તેમની દ્રષ્ટિએ સાચી કરુણા કોઈને માછલી ખવડાવવી એ નથી,
પણ તેને માછલી પકડતા શીખવવું એ છે.
એકદમ સાચું.
અને આર્થિક જગતમાં એમના મિત્ર ડેવિડ રિકાર્ડો સાથે પણ એમના મતભેદ હતા, ખરું ને?
હા, રિકાર્ડો અને માલ્થસ ગાઢ મિત્રો હતા, પણ બૌદ્ધિક રીતે કટ્ટર હરીફ. તેમની વચ્ચે જનરલ ગ્લટ્સ, એટલે કે આર્થિક મંદીની શક્યતા પર જોરદાર ચર્ચા થઈ.
તે સમયે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ શું માનતા હતા?
રિકાર્ડો સહિત બધા માનતા હતા કે બજારમાં જેટલું ઉત્પાદન થાય તેટલો વપરાશ થઈ જ જાય છે, એટલે મોટા પાયા આર્થિક મંદી આવવી અશક્ય છે.
પણ માલ્થસ આ વાત સાથે સહેમત નહોતા.
ના, માલ્થસ એકલા એવા હતા જે માનતા હતા કે ક્યારેક ઉત્પાદન એટલું વધી શકે છે કે લોકો તેને ખરીદી ન શકે, જેનાથી માંગ ઘટી જાય અને મંદી આવે.
અને ત્યારે કોઈએ એમની વાત માની નહીં.
કોઈએ નહીં, પણ લગભગ 100 વર્ષ પછી 20મી સદીના મહાન અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેન્સે કહ્યું કે માલ્થસ મંદી વિશે સાચા હતા.
અદ્ભુત. એટલે આ ચર્ચા પરથી સ્પષ્ટ છે કે માલ્થસના વિચારો ઘણા ઊંડા અને જટિલ હતા. ચાલો આમાંથી મુખ્ય થીમ્સ અને સંદેશાઓને તારવીએ.
મને લાગે છે પહેલી થીમ તો એ જ છે કે એમનો સિદ્ધાંત માત્ર ગણિત નથી.
ચોક્કસ. નૈતિક સંયમનો વિચાર તેને એક સામાજિક અને નૈતિક સિદ્ધાંત બનાવે છે. તે માનવ નિર્ણય, સંસ્કૃતિ અને જવાબદારીને કેન્દ્રમાં રાખે છે.
બીજી જીમ મને દેખાય છે તે છે આદર્શવાદ વિરુદ્ધ વાસ્તવિકતા.
સાચું, માલ્થસ મોટા સપનાઓને બદલે તથ્યો અને આંકડાઓને મહત્ત્વ આપતા હતા. આજના સમયમાં જ્યારે નીતિઓ ઘણીવાર માત્ર વિચારધારા પર બને છે ત્યારે આ પુરાવા આધારિત નીતિ નિર્માણનું મહત્ત્વ શીખવે છે.
અને ત્રીજી થીમ જે મને ખૂબ ગમી તે છે નૈતિકતા અને અર્થશાસ્ત્રનું જોડાણ.
બિલકુલ, તેમના માટે અર્થશાસ્ત્ર એ માનવ કલ્યાણ સાથે જોડાયેલું એક નૈતિક વિજ્ઞાન હતું. આજના અર્થશાસ્ત્રથી આ દ્રષ્ટિકોણ ઘણો અલગ છે, જ્યાં ઘણીવાર જીડીપી ગ્રોથને જ બધું માની લેવામાં આવે છે. નો દુરુપયોગ કેવી રીતે માલ્થસના આટલા જટિલ વિચારોને માત્ર એક સરળ સૂત્ર માલ્થસવાદમાં ફેરવી દેવામાં આવ્યા?
તમે એકદમ સાચું ઉદાહરણ આપ્યું હતું ગાંધીજી અને આંબેડકરનું. મહાન વિચારકો સાથે આવું જ થાય છે. તેમના વિચારોની જટિલતાને દૂર કરીને તેને રાજકીય હથિયાર બનાવી દેવાય છે.
ચાલો હવે એમના કેટલાક વિવાદાસ્પદ વાક્યો પર વાત કરીએ. જેમ કે, જે માણસ એવી દુનિયામાં જન્મ્યો છે જ્યાં બધી માલિકી નક્કી થઈ ચૂકી છે તેને ખોરાકના એક ટુકડા પર પણ અધિકાર નથી. આ સાંભળીને તો ગુસ્સો આવે.
અને એટલે જ સંદર્ભ સમજવો જરૂરી છે. વિંજ સમજાવે છે કે આ ભયાનક લાગતું વાક્ય તેમના પહેલા આક્રમક નિબંધનું છે,
જે ગોડવિનના યુટોપિયન વિચારો પર પ્રહાર કરવા લખાયું હતું.
હા, અને તે ગરીબ કાયદા ઉપરની એક ચોક્કસ દલીલના ભાગરૂપે હતું. આ વાક્યને તેના સંદર્ભમાંથી બહાર કાઢીને માલ્થસને ગરીબ વિરોધી ચિતરવામાં આવ્યા, જે તેમના શિક્ષણ દ્વારા ગરીબી દૂર કરવાના વિચારોથી તદ્દન વિપરીત છે.
ઓકે, એટલે કે આ એક દલીલની ગરમીમાં બોલાયેલું વાક્ય હતું. અને બીજું વાક્ય જે તેમના સિદ્ધાંતનો પાયો છે, વસ્તીની શક્તિ પૃથ્વીની શક્તિ કરતાં અનંત ગણી વધારે છે.
વિંચ સ્પષ્ટ કરે છે કે આ વાક્ય અંતિમ નિષ્કર્ષ નથી, પણ શરૂઆતનું બિંદુ છે. આ એક સમસ્યાની રજૂઆત છે,
પડકાર છે, વિનાશની ગેરંટી નથી.
બરાબર, અને આ પડકારનો જવાબ તેમણે નૈતિક સંયમમાં આપ્યો.
આ બધી ચર્ચા પછી હવે સૌથી મહત્વનો સવાલ, આજના જીવનમાં આપણે માલ્થસના વિચારોમાંથી શું શીખી શકીએ?
મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબિલિટી વિશે છે. માલ્થસ કદાચ વિશ્વના પહેલા એવા વિચારક હતા જેમણે વિકાસની મર્યાદાઓની વાત કરી.
એ વિચાર કે આપણા ગ્રહના સંસાધનો અમર્યાદિત નથી.
હા, તે આજે ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ ચર્ચાઓનો પાયો છે.
અને જાહેર નીતિમાં પણ ખરું ને, મફતની યોજનાઓના અણધાર્યા પરિણામો શું હોઈ શકે છે? આ સવાલો આજે પણ એટલા જ સુસંગત છે.
એકદમ, અને છેલ્લે તેમનો વિચાર ટેકનોલોજી પરના અંધવિશ્વાસ પર પણ એક બ્રેક લગાવે છે.
લોકો કહે છે કે ચિંતા ન કરો, ટેકનોલોજી બધું સંભાળી લેશે.
હા, પણ માલ્થસ યાદ અપાવે છે કે ટેકનોલોજી ભલે ઉત્પાદન વધારી શકે, પણ તે આપણી વપરાશની આદતો અને જવાબદારીના મૂળભૂત મુદ્દાઓને હલ નથી કરી શકતી. અંતિમ ઉકેલ ટેકનોલોજીમાં નહીં, પણ માનવ વર્તનમાં છે.
આ સમગ્ર ચર્ચા ખરેખર અદ્ભુત રહી. મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે માલ્થસ કોઈ જડ સિદ્ધાંતવાદી નહોતા. તેમણે ટીકાઓને સાંભળી, પુરાવા એકઠા કર્યા અને પોતાના વિચારોમાં આટલો મોટો ફેરફાર કર્યો.
અને મારા માટે સૌથી મૂલ્યવાન સમજ એ બૌદ્ધિક બચાવનો વિચાર છે. વિંચ આપણને શીખવે છે કે કોઈ પણ વિચારકને લેબલ લગાવીને નકારી કાઢવા કેટલું સહેલું છે,
અને તેમને એમના સંદર્ભમાં સમજવા કેટલું જરૂરી છે.
બિલકુલ, ખાસ કરીને સોશિયલ મીડિયાના આ જમાનામાં જ્યાં દરેક વસ્તુને સરળ બનાવી દેવાય છે, ત્યાં આ બોધપાઠ ખૂબ જ મહત્વનો છે.
તમે સાચું કહ્યું. અને વિંચી તો માલ્થસનો બચાવ કર્યો, પણ વિચારવા જેવી વાત એ છે કે શું આજે પર્યાવરણીય ચળવળના કેટલાક અતિ નિરાશાવાદી અવાજો અજાણતા એ જ સરળ માલ્થસવાદને પુનર્જીવિત નથી કરી રહ્યા? આપણે ક્યાંક ફરીથી એ જ ભૂલ તો નથી કરી રહ્યા? આ વિચાર સાથે અમે રજા લઈએ છીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.